એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે લાખો કરોડો વર્ષ પાછળ લઈ જશે. આપણે વાત કરવાના છીએ અશ્મિભૂત અવશેષોની, એટલે કે ફોસિલ્સની.
બિલકુલ. અને આ સફરમાં આપણી ગાઈડબુક છે કીથ થોમ્સનનું પુસ્તક ફોસિલ્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ પુસ્તક આપણને સમજાવે છે કે ફોસિલ્સ ખાલી મ્યુઝિયમમાં જોવા માટેના જૂના હાડકા નથી.
હા, એનાથી ઘણું વધારે છે.
ઘણું વધારે. એ તો પૃથ્વી પર જીવનના ઇતિહાસને સમજવાની ચાવી છે.
અને મને લાગે છે કે આ ઇતિહાસ સમજવો આજે બહુ જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે આપણે પર્યાવરણ અને જૈવ વિવિધતા જેવા મુદ્દાઓનો સામનો કરી રહ્યા છીએ.
સાચી વાત છે. ભૂતકાળમાંથી શીખીને જ ભવિષ્યને વધુ સારી રીતે સમજી શકાય છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. આ કીથ થોમ્સન કોણ છે? આ વિષય પર લખવા માટે એમની શું યોગ્યતા છે?
કીથ થોમ્સન એક ખૂબ જ પ્રતિષ્ઠિત જીવાશ્મ વૈજ્ઞાનિક છે, એટલે કે પેલિયોન્ટોલોજિસ્ટ. એમણે યેલ અને ઓક્સફર્ડ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં ભણાવ્યું છે.
ઓકે.
અને યેલનું જે પીબોટી મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી છે એના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.
અચ્છા, જ્યાં દુનિયાના કેટલાક સૌથી મહત્વના ફોસિલ્સનો સંગ્રહ છે.
બરાબર. એટલે તેઓ આ ફિલ્ડના, મતલબ ટોચના નિષ્ણાત છે. પણ એમની ખાસિયત એ છે કે ખાલી સંશોધક નથી, એ વિજ્ઞાનના ઇતિહાસકાર પણ છે.
એટલે વાર્તા પણ કહે છે.
હા. અને એમણે ખાસ તો માછલીઓમાંથી જમીન પરના પ્રાણીઓનો વિકાસ કેવી રીતે થયો એના પર ઊંડું સંશોધન કર્યું છે. એટલે જટિલ વૈજ્ઞાનિક વાતોને બહુ સરળ અને રસપ્રદ રીતે સમજાવી શકે છે.
તો આ પુસ્તક આપણને કઈ સફર પર લઈ જાય છે? એનો મુખ્ય હેતુ શું છે?
આ પુસ્તકનો મુખ્ય હેતુ છે અશ્મિને લગતી જે ગેરમાન્યતાઓ છે એને દૂર કરવાનો.
જેમ કે
અશ્મિ એટલે ખાલી ડાયનાસોરના હાડકા. પુસ્તક એને વૈજ્ઞાનિક માહિતીના એક સમૃદ્ધ સ્ત્રોત તરીકે રજૂ કરે છે. લેખક સમજાવે છે કે અશ્મિ શું છે, એ બને છે કેવી રીતે, અને વૈજ્ઞાનિકો એનો અભ્યાસ કરીને જીવનની આખી ગાથા ફરીથી કેવી રીતે રચે છે.
આ તો ખરેખર બહુ રસપ્રદ લાગે છે. પુસ્તકની શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત ઇતિહાસથી થાય છે કે કેવી રીતે પ્રાચીન સમયમાં લોકો અશ્મિને ડ્રેગનના હાડકા કે એવું કંઈક પૌરાણિક માનતા હતા.
હા હા.
પછી ધીમે ધીમે નિકોલસ ટેનો અને જ્યોર્જ ક્યુવિયર જેવા વિચારકો આવ્યા, જેમણે એને વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું.
બરાબર.
ત્યાંથી પુસ્તક આપણને અશ્મિ બનવાની જે અસંભવિત પ્રક્રિયા છે જેને ટેફોનોમી કહેવાય છે એ સમજાવે છે.
અને પછી સૌથી મહત્વનો ભાગ, વૈજ્ઞાનિકો એની ઉંમર કેવી રીતે નક્કી કરે છે?
હા, કે લાખો કરોડો વર્ષની ગણતરી થાય છે કેવી રીતે?
એ જ તો સવાલ છે.
એના માટે બે મુખ્ય પદ્ધતિઓ છે. એક સ્ટ્રેટિગ્રાફી, જેમાં ખડકોના થરનો અભ્યાસ થાય.
અને બીજી
રેડિયોમેટ્રિક ડેટિંગ, જેનાથી એકદમ ચોક્કસ ઉંમર જાણી શકાય. આ પદ્ધતિઓએ જ આપણને ડીપ ટાઈમનો ખ્યાલ આપ્યો, એટલે કે પૃથ્વીના અબજો વર્ષના ઊંડા ઇતિહાસનો.
ચલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, અશ્મિ ખરેખર છે શું?
હા, તો લેખક બહુ સ્પષ્ટ કરે છે કે અશ્મિ એટલે માત્ર પથ્થર બનેલા હાડકા નહીં, એમાં પ્રાચીન જીવનના કોઈ પણ નિશાનનો સમાવેશ થાય.
કોઈ પણ નિશાન? મતલબ
કે પગલાની છાપ પણ હોઈ શકે, કોઈ પ્રાણીએ બનાવેલું દર પણ હોઈ શકે, પાંદડાઓની છાપ.
અચ્છા.
અને સૂક્ષ્મ જીવો દ્વારા છોડવામાં આવેલા રાસાયણિક સંકેતો પણ. આ બધાને ટ્રેસ ફોસિલ્સ કહેવાય છે.
અને પુસ્તકમાં એને અસંભવિત ચમત્કાર કયો છે, એવું કેમ? આ અશ્મિ બને છે કેવી રીતે?
કારણ કે અશ્મિ બનવા માટેની જે પરિસ્થિતિઓ છે ને, એ ખૂબ જ દુર્લભ છે. કોઈ જીવનું મૃત્યુ યોગ્ય જગ્યાએ થવું જોઈએ, સામાન્ય રીતે પાણીની નજીક, જ્યાં કાંપ હોય,
જેથી એ દટાઈ જાય.
બરાબર. શિકારી પ્રાણીઓ અને સડવાથી બચવા માટે એનું ઝડપથી દટાઈ જવું ખૂબ જરૂરી છે. અને પછી લાખો વર્ષો સુધી ખડકોની વચ્ચે દબાયેલા રહીને એના અવશેષો ધીમે ધીમે ખનીજમાં ફેરવાય.
ઓહો, આખી પ્રક્રિયા જ બહુ લાંબી અને જટિલ છે.
એટલે જ આપણને જે પણ અશ્મિ મળે છે એ ખૂબ જ કિંમતી છે, કારણ કે મોટા ભાગના જીવોના તો કોઈ નિશાન જ નથી બચતા.
આ તો ખરેખર એક લોટરી જીતવા જેવું થયું. તો આજે અશ્મિ મળે છે એ ઉત્ક્રાંતિના સિદ્ધાંતને કેવી રીતે સમર્થન આપે છે?
આ પુસ્તકનો સૌથી મહત્વનો ભાગ છે. જુઓ, અશ્મિ રેકોર્ડ બતાવે છે કે જીવો એક ચોક્કસ ક્રમમાં દેખાય છે. જૂના ખડકોમાં તમને સરળ જીવો મળશે અને નવા ખડકોમાં વધુ જટિલ જીવો.
ઓકે.
અને લેખક ટ્રાન્ઝિશનલ ફોસિલ્સ એટલે કે મધ્યવર્તી અશ્મિના ઉદાહરણો આપે છે. આ એવા અશ્મિ છે જે બે અલગ અલગ જૂથના જીવોના લક્ષણો ધરાવે છે.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. જેમ કે આર્કિયોપ્ટેરિક્સ.
આર્કિયોપ્ટેરિક્સ?
હા. એનામાં ડાયનાસોર જેવા દાંત, પંજા અને લાંબી પૂંછડી હતી, પણ સાથે સાથે પક્ષીઓની જેમ પીછા પણ હતા.
વાહ, એટલે એ ડાયનાસોર અને પક્ષી વચ્ચેની કડી છે.
બરાબર. અને બીજું ઉદાહરણ છે ટિક્ટાલિક. એ માછલી અને જમીન પર ચાલતા પ્રાણીઓ વચ્ચેની સંપૂર્ણ કડી છે.
એ કેવી રીતે?
એનામાં માછલી જેવા ભીંગડા અને ફિન્સ હતા, પણ જમીનના પ્રાણીઓ જેવું સપાટ માથું હતું અને એના ફિન્સ એટલા મજબૂત હતા કે પગમાં રૂપાંતરિત થઈ શકે.
એટલે આ પુરાવા ઉત્ક્રાંતિની પ્રક્રિયાને જાણે કે આપણે નજરે જોતા હોઈએ એમ બતાવે છે.
એકદમ.
ઉત્ક્રાંતિની સાથે સાથે પુસ્તક વિનાશ એટલે કે એક્સટિંક્શન વિશે પણ વાત કરે છે. એ કેમ આટલું મહત્વનું છે?
કારણ કે અશ્મિ રેકોર્ડ જ આપણને કહે છે કે પ્રજાતિઓ હંમેશા માટે લુપ્ત થઈ શકે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા જ્યોર્જ ક્યુવિયર. એમણે સાબિત કર્યું કે મેમોથ અને મેસ્ટોડોન જેવા પ્રાણીઓ જે હવે નથી એક સમયે પૃથ્વી પર રહેતા હતા.
એ સમયે તો આ બહુ મોટી વાત ગણાતી હશે.
ખૂબ મોટી. અને અશ્મિ રેકોર્ડ આપણને 5 મોટા સામૂહિક વિનાશની ઘટનાઓ વિશે પણ જણાવે છે.
5?
હા, 5. જેમાં સૌથી પ્રખ્યાત એ છે જે 6.6 કરોડ વર્ષ પહેલા થઈ હતી અને જેમાં ડાયનોસોરનો અંત આવ્યો.
અને આ ઘટનાઓ જીવનના ઇતિહાસને એક નવો જ વળાંક આપે છે, ખરું ને?
બિલકુલ. દરેક વિનાશ પછી જીવન એક નવી દિશામાં આગળ વધ્યું.
તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા લઈ શકીએ?
હા, પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે અશ્મિ એ ઇતિહાસના દસ્તાવેજ છે. એ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ઉત્ક્રાંતિના સિદ્ધાંતને વાસ્તવિક પુરાવા પૂરા પાડે છે.
બરાબર. અને બીજો સંદેશ, પેલો ડીપ ટાઈમ વાળો?
હા, ડીપ ટાઈમની વિભાવના. પૃથ્વીનો ઇતિહાસ અબજો વર્ષ લાંબો છે. આપણો માનવ ઇતિહાસ તો એની સામે એક નાનકડા ટપકા જેવો છે.
આ સમજ જ આપણને નમ્ર બનાવી દે છે.
સાચી વાત. ત્રીજો સંદેશ વિનાશ વિશે છે.
કે વિનાશ એ અંત નથી.
હા, વિનાશ એ ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો જ એક ભાગ છે. જ્યારે કોઈ મોટી વિનાશક ઘટના બને છે ત્યારે એ નવી પ્રજાતિઓના ઉદય માટે તક ઊભી કરે છે.
જેમ કે ડાયનાસોરના વિનાશ પછી સસ્તન પ્રાણીઓનો વિકાસ થયો.
એકદમ.
ખૂબ જ રસપ્રદ. બીજો કોઈ મહત્વનો મુદ્દો?
હા, ચોથો મુદ્દો એ છે કે વિજ્ઞાન એ એક પ્રકારની જાસૂસી જેવું છે.
જાસૂસી?
હા. જીવાશ્મ વૈજ્ઞાનિકો અધૂરા પુરાવાના ટુકડાઓ જોડીને ભૂતકાળની એક સુસંગત વાર્તા બનાવે છે. અને છેલ્લે, આ પુસ્તક આપણને જીવનના ઇતિહાસ સાથે આપણા ઊંડા જોડાણનો અહેસાસ કરાવે છે.
કે આપણા હાથના હાડકા પણ પ્રાચીન માછલીઓના ફિન્સનું સુધારેલું સ્વરૂપ છે.
બરાબર.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. ચલો એના પર થોડી વાત કરીએ.
હા, એક મુખ્ય વિચાર મને બહુ ગમ્યો. દરેક અશ્મિ એક લોટરી વિજેતા છે.
વાહ.
તે એવી પ્રક્રિયાઓમાંથી બચી ગયેલું દુર્લભ અસ્તિત્વ છે જે સામાન્ય રીતે અવશેષોનો નાશ કરે છે, સાચવતી નથી.
આ વાક્ય જ અશ્મિનું મૂલ્ય સમજાવી દે છે.
બિલકુલ. બીજો એક વિચાર વિનાશ સાથે જોડાયેલો છે,
જેની આપણે હમણાં જ વાત કરી.
હા, વિનાશ એ ઉત્ક્રાંતિનો વિરોધી નથી, તે નવીનતા અને વિવિધતા માટે ઉત્ક્રાંતિનો સૌથી શક્તિશાળી સાધન છે. આ વિચાર વિનાશને માત્ર એક નકારાત્મક ઘટના તરીકે નહીં, પણ એક રચનાત્મક શક્તિ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે.
અને સમય વિશેનો એક વિચાર પણ ખૂબ પ્રભાવશાળી છે. હા,
ઊંડો ભૂતકાળ ઓય વિદેશી ધરતી નથી, તે એક પાયો છે જેના પર વર્તમાન ઊભો છે અને જેમાંથી ભવિષ્ય ઉદ્ભવશે.
મતલબ ભૂતકાળને સમજ્યા વગર વર્તમાન અને ભવિષ્યને સમજવા શક્ય નથી.
બરાબર.
સારું. તો આ બધી જાણકારીનો આપણા રોજિંદા જીવનમાં કે વ્યવહારિક રીતે કોઈ ઉપયોગ છે?
ચોક્કસપણે છે. સૌથી મોટો ઉપયોગ આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જને સમજવામાં થાય છે.
એ કેવી રીતે?
અશ્મિ રેકોર્ડ આપણને બતાવે છે કે ભૂતકાળમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધ્યું હતું ત્યારે પૃથ્વીના પર્યાવરણ પર શું અસર થઈ હતી. આ માહિતી આજના પરિવર્તનને સમજવા અને ભવિષ્ય માટેના મોડેલો બનાવવામાં મદદ કરે છે.
અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે પણ ઉપયોગી હશે.
હા, સંરક્ષણ જીવવિજ્ઞાન એટલે કે કન્ઝર્વેશન બાયોલોજી માટે પણ તે ખૂબ ઉપયોગી છે. ભૂતકાળના સામૂહિક વિનાશનો અભ્યાસ આપણને એ સમજવામાં મદદ કરે છે કે કઈ પ્રજાતિઓ પર્યાવરણીય ફેરફારો માટે વધુ સંવેદનશીલ હોય છે.
અને એ પણ શીખવે છે કે એકવાર જૈવ વિવિધતા નાશ પામે તો એને પાછી આવતા લાખો વર્ષો લાગે છે.
આ જ્ઞાન આજના સંરક્ષણ પ્રયાસોને વધુ ગંભીરતાથી લેવા પ્રેરે છે.
આ સિવાય કોઈ બીજો ઉપયોગ?
હા, તે આપણી વિવેચનાત્મક વિચારસરણી ક્રિટિકલ થિંકિંગ વિકસાવે છે.
અધૂરી માહિતીમાંથી તાર્કિક તારણો કેવી રીતે કાઢવા એ શીખવે છે.
અને આર્થિક રીતે પણ તેલ અને ગેસ ઉદ્યોગમાં સૂક્ષ્મ અશ્મિનો અભ્યાસ ખડકોની ઉંમર નક્કી કરવા અને સંસાધનો શોધવા માટે થાય છે.
તો આ સમગ્ર ચર્ચામાંથી એક સૌથી મૂલ્યવાન પાઠ શું લઈ શકાય? મારા માટે તો એ વિચાર જ આશ્ચર્યજનક છે કે આકાશમાં ઉડતું પક્ષી એ જીવંત ડાયનાસોરનું જ એક સ્વરૂપ છે.
હા, એ ખરેખર અદ્ભુત છે. મારા માટે સૌથી મોટો પાઠ એ છે કે જીવનના ઊંડા ઇતિહાસને સમજવાથી આપણો દ્રષ્ટિકોણ બદલાય છે. તે આપણને નમ્ર બનાવે છે અને એ પણ સમજાવે છે કે આપણે પૃથ્વી પરના જીવનની એક વિશાલ શૃંખલાનો માત્ર એક નાનો ભાગ છીએ.
એટલે આ પુસ્તક ફક્ત જ્ઞાન નથી આપતું?
ના, જરાય નહીં. એ આપણા અસ્તિત્વ અને આપણી જવાબદારીઓ વિશે વિચારવા મજબૂર કરે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર.
ઇતિહાસ અણધારી ઘટનાઓ અને સંયોગોથી ભરેલો છે. ઉત્ક્રાંતિનો કોઈ નિશ્ચિત માર્ગ ન હતો. આ હકીકત આપણા પોતાના ભવિષ્ય વિશે અને તેને આકાર આપવામાં આપણી ભૂમિકા વિશે શું કહે છે તે વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.